તારીખ 7/3/1994 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 256 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 52 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
પ્રયોજન સિદ્ધિમાંથી 32 નંબરનો બોલ છે. એવા ભાવમાં જયારે જિજ્ઞાસાનો અભાવ ત્યારે સ્વચ્છંદ થાય છે. સંજ્ઞાન થતા સમજી ગયો અને જિજ્ઞાસા ખલાસ થઈ તો સ્વચ્છંદ ઉત્પત્તિ થાય. તો પછી કેમ કરું? એવું સ્વચ્છંદ ન થાય એના માટે શું કરવું? સાથે સાથે જ લીધું છે. પ્રોબ્લેમ ને સોલ્યુશન, પ્રોબ્લેમ ને સોલ્યુશન એવી રીતે આર્ટિકલ તૈયાર કરેલો છે. કે જ્ઞાનનો ક્ષયોક્ષમ વિશેષ શાસ્ત્રને અનુસાર થાય તો પણ, વિપરીત થાય એનો તો ક્લાસ જ નથી ને એની ચર્ચા કરવી પણ નથી. પોતાની મતિદોષથી ઊંધું સમજી લે અને છતાંય એમ સમજે કે હું સમજુ છું એની તો ચર્ચા કરવી નકામી છે. પણ શાસ્ત્ર કહે છે એમ સમજાય અને બરાબર શાસ્ત્રકારનો અભિપ્રાય ખ્યાલમાં આવે કે અહીંયા એમ કહેવામાં આવે છે. દાખલા તરીકે સમયસારની 11મી ગાથા, કે કૃતાર્થને આશ્રિત સમ્યક દર્શન થાય છે. કૃતાર્થ એટલે મૂળ સ્વરૂપનો આશ્રય થાય પ્રજાને ત્યારે સમ્યક દર્શન થાય, એ સિવાય સમ્યક દર્શન ન થાય. તો ગાથા તો સીધી સાદી સમજાયેલી છે, આટી ખૂંટી વાળી કોઈ એની અંદર અટપટી વાતો છે નહીં. તો એ પ્રકારે શાસ્ત્ર અનુસાર સમજાય, સમજણ થાય ત્યારે પણ મને સમજણ થવા છતાં કોઈ મારી અપૂર્વ દશા કેમ પ્રગટ થઈ નથી? જે નિરાવરણ દશા ઉત્પન્ન થવી જોઈએ, અનુભૂતિમાં આવરણ ઊભું છે, એ આવરણ ખસીને સ્વાનુભવ થાય એમ કા ન થયું? એ પ્રકારે નિરાવરણ દશા પ્રગટ નથી થઈ તો કેમ થાય એની જિજ્ઞાસામાં એને આવરણ ઘટે છે. એ સમજાયું એ તો થિયરી સમજાણી છે. કૃતાર્થને આશ્રયે, મૂળ નિશ્ચય સ્વરૂપને આશ્રયે સમ્યક દર્શન થાય છે એ તો એક થિયરી છે. પણ એ કેવી રીતે એનો કૃતાર્થનો આશ્રય થાય કે જેથી અનુભવ થાય એ બાકી છે, તો એની જિજ્ઞાસા હાથમાં આવવું જોઈએ. એના બદલે મને સમજાય કે એમ પૂર્ણ વિરામ થઈ જાય છે, કે વાત સમજાઈ ગઈ આપણને, પહેલાં આવી વાત સાંભળી નહોતી, સમજી નહોતી અથવા બેસતી નહોતી, હવે બરાબર સમજાય છે. તો હું સમજુ છું એમ જ્યારે આવે છે ત્યારે જિજ્ઞાસા ખલાસ થાય છે, જીવને સ્વચ્છંદની ઉત્પત્તિ થઈને દર્શનમાં વૃદ્ધિગત થાય છે. અને એવું સમજવા છતાં કેવી રીતે સ્વાનુભવ થાય એની જિજ્ઞાસા જો ઉત્પન્ન થાય તો દર્શન હોય એ વખતે ઘટે છે. મુદ્દો તો એકનો એક જ છે, મુમુક્ષુને યોગ્ય આ પ્રવૃત્તિ છે. શાસ્ત્ર અભ્યાસ કરવો, તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો એ તો મુમુક્ષુને યોગ્ય પરિણામ છે. પણ એક જ પ્રકારના પરિણામમાં બે પ્રકારના એના ફળ રિઝલ્ટ આવવાનો અવકાશ છે. કા સ્વચ્છંદ વધી જાય અને કા દર્શનનો વધી જાય અને કા દર્શનનો જિજ્ઞાસા બંધ થાય તો એ સ્વચ્છંદનો પ્રકાર સમજવા યોગ્ય છે અને જિજ્ઞાસા તીવ્ર થાય તો સમજવા યોગ્ય છે કે હવે આગળ ચાલશે, હવે આગળ વધી શકાશે. એ એક મુદ્દો છે શાસ્ત્ર અધ્યયન કરવા પહેલો મુદ્દો ચર્ચેલો છે. ત્યાર પછી શાસ્ત્ર અધ્યયન કરવા વાળા જીવોને કોઈ કોઈ જગ્યાએ સત્કૃષ્ણ વચનમાં પણ શંકા પડે છે અને એ શંકાને અનુરૂપ એને ભૂલ દેખાય છે અથવા ભૂલ જોવાની વૃત્તિ રહે છે. અને આ પ્રકાર વિદ્વાન થાય ત્યારે વધારે થાય છે, વિદવત્તા વધે છે ત્યારે અનેક શાસ્ત્રોનું અધ્યયન કરે છે અને પોતાની કલ્પના અથવા ધારણા અનુસાર ક્યાંક સત્પુરુષના વચનો ન દેખાય ત્યારે એ વચનમાં શંકા પડે છે અથવા ભૂલ દેખાય છે. અને ત્યાં બીજા શાસ્ત્રની ગાથાઓ કે બીજા શાસ્ત્રના ઉપદેશ અનુસાર અર્થઘટન કરીને સત્પુરુષ કરતા પણ પોતે કંઈક વધારે સમજે છે એવો એને ભાવે આપે છે. કેમ કે શાસ્ત્રો તો આચાર્યના લખેલા છે અને સત્પુરુષ નીચેના સ્થાને છે, માટે હું શાસ્ત્રકારની વાત માને સત્પુરુષની કદાચ ભૂલ હોવાનું સંભવ છે. આચાર્ય તો આમ કહે છે, બરાબર સમજ્યો ન હોય એટલે ઘેરાની અપેક્ષા સમજ્યા વગર પોતાની ધારણાને લાગુ કરે એટલે વાત ફીટ બેસે નહીં.
સમજદારી દ્રષ્ટિનો
એટલે એને એમ થાય કે નહીં આવા કંઈક ભૂલે લાગે છે. શાસ્ત્રકાર તો આમ કે છે, આચાર્યદેવ તો આમ કે છે, આચાર્યદેવ કે છે એ વાત બીજી છે ને અહીંયા આ કહેવા માંગે છે એ વાત બીજી. કેમ કે વિષય તો તત્વજ્ઞાનનો અનેક ભેદ પ્રભેદવાળો સૂક્ષ્મ વિષય છે. એક દ્રષ્ટાંત લઈએ, સવારે ચર્ચા ચાલે ને કે જૈન દર્શનમાં દયાની પ્રધાનતા છે કે નહીં? પુષ્પ પાંખડી જ્યાં ઉભાય જીનવર ને ત્યાં નહીં આવનાર. કોઈ પણ જીવને થોડું પણ દુભવવાનું કોઈ આત્માથી પણ પસંદ કરે નહીં. જ્ઞાની તો સવાલ નથી રહેતો, ગરમીનો તો સવાલ નથી રહેતો, પણ આત્માથી પણ પસંદ કરતા નથી. અને છતાં મંદિર બંધાવે ત્યારે કેટલા જીવોની ઈચ્છા થાય, જીન મંદિર બંધાવે ત્યારે થાય કે ન થાય, હવે શું કરવું? કે દયા પાડવી એ પણ શાસ્ત્ર આજ્ઞા છે અને જીન મંદિર બંધાવવું એ પણ શાસ્ત્ર આજ્ઞા છે, હવે શું કરશે? કે આવા કેટલાક શાસ્ત્રના વચનો જો યથાર્થ સમજણ ન હોય તો એને વિરુદ્ધતા પાસે છે, કોન્ટ્રાડિક્શન ઊભું થાય છે, તો ક્યાં શંકા પડે એને? કાં તો દયા પાડવામાં શંકા પડે ને કાં તો મંદિર બંધાવવામાં શંકા પડે, બે માંથી એક જગ્યાએ શંકા પડે. અવિરોધતા અવિરોધતા ન પાસે તો ક્યાંક તો એને શંકા પડે. આવી તો કેટલી વાતો છે, એક દ્રષ્ટાંત લીધું, વિસ્તાર થઈ ગયું તો કેટલી એવી વાતો છે કે જેમાં પરસ્પર વિરુદ્ધતા લાગી જાય એનું સમાધાન કોણ કરે? એની પહેલે પોતે પોતે કરી શકે એવું છે? સત્પુરુષના સમાગમ વિના એવા વિષયનું સમાધાન પોતાની મેળે મળે ને એટલે સ્વચ્છંદતા આવ્યા વગર જ્યાં શંકા પડી કે ભૂલ દેખાણી એ તો દર્શન હોવી જો ત્યારે હવે શું કરવું એનું સમાધાન નીચે લીધું છે. સત્પુરુષનું વચન છે એટલે નિશંકતા પૂર્વક પરમ પ્રીતિથી સંમત કરવું. મારા શ્રી ગુરુનું વચન છે, શંકાનો સ્વપ્નમાં પણ અવકાશ નથી અને એને પરમ પ્રીતિ આવે, પરમ પ્રેમ આવે. ખાલી સંમત કરે એમ નહીં, થોડી વિશેષ માહિતી છે ઉત્તરની અંદર, જેમાં ઐક્ય ભાવ કરવાની વાત ચાલે. કાલે સત્પુરુષમાં અને પોતામાં ઐક્ય ભાવ થાય છે, પોતા પણ આવી જાય છે, એની મારા લાગે છે, બાકી બધા પારકા લાગે છે. જે પહેલા મારા લાગતા હતા એ પારકા લાગે છે અને સત્પુરુષ પોતાના લાગે છે. અને જ્યાં પોતાના હોય ત્યાં એની 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 વાણી સારી જ લાગે, એની વાણી એને કદાપી ખરાબ લાગે. જેમ કે ઘરમાં બે વર્ષનું બચ્ચું બાળક બોલતા શીખે ને તો થોડું બોલે તો પણ રાજી રાજી થઈ જાય કે કાલ તો એકલો મા જ બોલતો હતો, આજે તો પાપા એમ બે અક્ષર બોલે છે, કાલે એક અક્ષર બોલતો હતો ને હવે આજે બે અક્ષર બોલ્યો. એ વેગના બે અક્ષર બોલે ત્યાં રાજી રાજી કેમ થાય છે? કે એનું પોતાનું પોતા પણ એને ત્યાં આવ્યું છે, પોતાનો છે માટે તોતરો બોલે છે ને ચોખ્ખું નથી બોલતો, તો પણ એને પ્રેમ આવે છે, પ્રીતિ થાય છે, હર્ષ થાય છે. સત્પુરુષના વચનમાં શંકા પડવાનો તો સવાલ નથી, પણ એ વચન પ્રત્યે પરમ પ્રીતિ આવે છે તો કદાચ સ્વચ્છંદ થવાનો અવકાશ રહેતો નથી. એવી સ્થિતિમાં ન હોય તો ક્યાંક ક્યાંક ગડબડ થયા વિના રહેશે. જોકે સત્પુરુષની વાણી આત્મરુચિને પોષણ આપનારી હોય છે, એટલે સત્પુરુષની વાણીનું શ્રવણ કરતા આત્માથી જીવને આત્મરુચિની પુષ્ટિ એટલી બધી થાય છે, એટલી બધી પુષ્ટિ થાય છે કે રોમે રોમે રોમાંચ ઉત્પન્ન થાય, એટલી પુષ્ટિ થાય શ્રવણ કરતા. એટલે જેમ શરીરને પોષણ મળતા શરીરને શક્તિ આવે છે, એમ આત્મરુચિને પોષણ મળતા આત્માને પણ શક્તિ આવે છે. કેમ કે રુચિ અંગે આવી ગયેલી, એટલે ત્યાં પછી સ્વચ્છંદ થવાનો અવકાશ રહેતો નથી. ત્રીજું, સત્પુરુષમાં શ્રદ્ધાનો અભાવ અને શ્રદ્ધાનો અભાવ થતા અભક્તિના પરિણામ થવા, તે પણ સ્વચ્છંદ છે. જ્યારે વિશ્વાસ ન હોય, શ્રદ્ધા ન હોય, ત્યારે ક્યાંક ક્યાંક અભક્તિના પરિણામ થયા વિના, અને એ તીવ્ર સ્વચ્છંદને સૂચવે છે. આ પરિણામ તો વધારે પડતા સ્વચ્છંદને દર્શાવનાર છે. એવા પરિણામ ન થાય તેના માટે શું કરવું પડે, એક એક સમસ્યાનું સમાધાન લીધાય કે સત્પુરુષ એટલે પ્રગટ સત છે, જીવંત સત છે. કેવી રીતે સત્પુરુષને કઈ દ્રષ્ટિએ જોવા, કે જીવંત સત છે, પ્રગટ સત છે એમ જાણીને તેમના પ્રત્યે અટલ શ્રદ્ધા અચળ શ્રદ્ધા દબાણ આવે છે. કોઈ વાર સમાજનું દબાણ આવે, કોઈ વાર કુટુંબનું દબાણ આવે, કોઈ વાર કાંઈ ને કાંઈ માનસિક પરિસ્થિતિથી દબાણ આવે, કાંઈ ને કાંઈ. અટલ શ્રદ્ધા છે એ કોઈ પણ ઉદયથી એ શ્રદ્ધા એને ટળે નહીં. સંતોષ છે એટલે જીવંત સત છે, મારે માટે પરમાત્મા છે, બીજું કાંઈ એમાં થઈ શકે એવું નથી, કોઈને મુખ્ય કરીને હું ગૌણ કરી શકું એ પરિસ્થિતિ નથી. એવો દ્રઢ આશ્રય ભાવ વર્તે, આત્મકલ્યાણનો સાક્ષાત પરમ કારણ છે એ તે દ્રઢ આશ્રય ભાવ વર્તે, અને તુલના કરતા બીજા કોઈ પણ પ્રકારે એની તુલના ન થઈ શકે એવી અતુલ ભક્તિના પરિણામ હોવાથી તો સ્વચ્છંદ ન થાય, અભક્તિ ન થાય. સ્વચ્છંદ થાય તો દર્શનનું તીવ્ર થાય, અને આ પ્રકારના પરિણામ થાય તો દર્શનનું બહુ જ સુગમતાથી મંદ થઈ જાય. દર્શનોને મંદ કરવાના અનેક પ્રકારના જે પરિણામ છે એ પરિણામમાં સર્વથી સુગમના સ્વરૂપ કોઈ ઉપાય હોય તો તે સત્પુરુષ ભક્તિનો દ્રઢ આશ્રય અને અતુલ ભક્તિના પરિણામ છે. કેમ કે એમાં બીજી મગજમારી નથી. શાસ્ત્ર વાંચતા પણ દર્શનનો મંદ થાય, પણ જરાક અહંપણું આવે તો સ્વચ્છંદ તીવ્ર થાય. અર્થનો અનર્થ થાય તો દર્શનનો તીવ્ર થાય. અહંભાવ થાય તો પણ દર્શનનો તીવ્ર થાય. આટી ઘૂંટી છે ત્યાં. જ્યારે સત્પુરુષની ભક્તિમાં આટી ઘૂંટી ગાય નથી, સીધી સાદી વાત છે. મારા આત્મકલ્યાણનું આ પરમ કારણ છે, બીજો વિકલ્પ કરવા યોગ્ય, બીજે કોઈની મુખ્યતા દેવા યોગ્ય નથી, એવા અતુલ ભક્તિના પરિણામથી દર્શનનો અનુભવ બહુ જ સુગમતાથી બહુ જ સહેલાઈથી જાણે કે વિના પરિશ્રમે ઘટે છે. ઠીક, એમાં બીજા લાંબો પરિશ્રમ નથી. ચોથું, સત્પુરુષનો વિરોધ અથવા અવર્ણ વાત કરે તે પણ તીવ્ર સ્વચ્છંદ છે. જાણે અજાણે વિરોધ કરે એ વિરાધના છે, વર્ણવાદ કરે તે વિરાધના છે. કરવા યોગ્ય નથી, કરાવવા યોગ્ય પણ નથી, કોઈ કરતા હોય તો અનુમોદન કરવા યોગ્ય પણ નથી. અનુમોદનમાં થોડીક સૂક્ષ્મતા છે એ વિચારી લઈએ, એટલે કદાચ એવી ભૂલ ન થાય કે કોઈ જીવ સત્પુરુષનો નિષેધ કરે છે, વર્ણવાદ કરે છે, પોતે કરતો નથી પણ કોઈ કરે છે ત્યારે એનો નિષેધ કરતો નથી, ત્યારે એનું મોટા થઈ જાય છે. વિચારવા જેવો વિષય છે. સર્વ પ્રકારે મહિમા કરવા યોગ્ય છે, અને કોઈ મહિમા કરે ત્યારે કોઈને મહિમા તો બહુ અતિશયોક્તિ કરે છે, અતિશક્તિ નહીં કરવી જોઈએ. કેવી કેવી રીતે સ્વચ્છંદ થાય છે, અથવા અનુમોદન ન કરે, એનું અનુમોદન ન કરે તો પણ સ્વચ્છંદ થાય છે. વિરોધ કરતો હોય એનું અનુમોદન ન કરે પણ મૌન રહે ને નિષેધ ના આવે તો પણ સ્વચ્છંદ થાય છે. વિચાર માંગે એવો તો વિષય અવશ્ય છે, કેમ કે એવા ઘણા પ્રકારના પ્રસંગ બને છે કે એક ઇશ્યુ એવો ઉભો થાય ત્યારે એમાં બે પ્રકારના મત પડે. અનેક માણસો હોય ને કે આમ કરવું ને આમ ન કરવું, ત્યારે માણસ ભૂલ ખાઈ જાય છે. તો પણ તીજો એમ કે ભાઈ આપણે પંચાયતમાં પડવું નથી, જવા દો ને એમ. ઠીક, બે મત પડે છે ને આપણે એક મતમાં નથી રહેવાના, રહેવાના છે આપણે શું રકમ માથાકૂટમાં ઉતરવામાં મત મતાંતર થાય છે. પરંતુ બે મત થાય ત્યારે પછી થોડો ક્લેશ થવાની પણ સંભાવના બને છે. આપણે ક્લેશમાં પડવું નહીં, આપણે શાંતિ થઈ, શાંતિનો અંચળો વધીને પણ જીવ ઘણી વાર જે નિષેધ કરવા એની જે પરિસ્થિતિ છે એનો નિષેધ નથી કરતો ત્યારે ઊભો છે એવા પરિણામની પોતાને ખ્યાલ પડતો નથી, કેમ કે ચોખ્ખા પરિણામ નથી. પણ આવી ભૂલ થવાની અનેક દુકાને એક ગ્રાહક તો બાજુ વાળો લઈ જાય ને તો સહન ન કરે, ભાઈ તારે હજાર ગ્રાહક છે, એક લઈ ગયો તેમાં તને હું ફેર પડ્યો, એક ટકાના દસમા ભાગમાં ફેર પડ્યો. ત્યાં એક ટકાનો દસમો ભાગ પણ સહન નથી કરતો. અને સત્પુરુષ કે જે સર્વસ્વ મુમુક્ષુને માટે તો એ સર્વસ્વ છે, એના વિષયમાં પોતે કોઈને કોઈ પણ રીતે યથાર્થ પરિસ્થિતિમાં ઉભો ન રહે એટલે સ્વચ્છંદ થઈને દર્શનો કરવાનો પ્રકાર આપવા પરિણામને ધરાવી જાય છે. સર્વજ્ઞના જ્ઞાનમાં એ બધો આવી જાય છે. અને એ કર્મનો આંધળા હોવા છતાં છેતરાતા નથી, કર્મના કર્મનો ત્યાં બદલાઈ જાય છે. એક જેના નેત્રો સર્વથા ખુલી ગયા છે એવા જે સર્વજ્ઞ જેનેન્દ્ર પરમાત્મા, એ નહીં છેતરાય અને એ કર્મના કર્મનો નહીં છેતરાય. બાકી જગતના જેવો છેતરાઈ જશે કે આ તો બહુ શાંત માણસ છે, ક્યાંય પડતા જ નથી, એમ ન ચાલે. જ્યાં પોતાને પોતા પણ ઉઠ્યું છે ત્યાં થોડું પણ નુકસાન સહન કરવા તૈયાર નથી, તો એને દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષ પ્રત્યે વન વે ટ્રાફિક જ હોય, એમાં બીજું કઈ હોય શકે નહીં. એવી વાત છે. એટલે ક્યાં ક્યાં શું થાય છે, વિરાટમાં સિદ્ધિ નથી થતી તો આડકતરે રીતે કેવી રીતે થાય છે એ પણ વિચાર માંગે એવો વિષય છે. અને એટલા જ માટે સત્સંગને ઉપાસનાની આજ્ઞા છે, કે એવો વિષય સત્સંગ વગર સમજાય પણ નહીં, પોતાની ઘરે પણ સમજાઈ જાય એવી વાત હોય, ક્યાં ક્યાં ભૂલ થાય છે એ સત્સંગથી જ સમજાય. જ્યારે સત્સંગની ઉપાસના હોય કે ઘણી જગ્યાએ અપરાધમાં સ્વચ્છંદમાં દર્શનોને વધારવાથી બચી જાય છે. ગુરુને માને ને ગુરુના ગુરુને ન માને. ચલો ગોપાળુદેવે કુંકુંડાચાર્ય દેવને વંદન કર્યા છે. ચૈતન્યને સ્પર્શીને નિખરતી જરતી એવી સત્પુરુષની વાણીનો પ્રત્યક્ષ પ્રગણ મળતો હોય તો પણ તેમાં અહોભાવનો અભાવ થાય. અંદરમાં રસ અને ઉત્સાહ ના આવે ત્યારે તે જીવને ઉપેક્ષા વર્તે છે. જે વાણી ચૈતન્યને સ્પર્શીને નીકળે છે જેમાં ચૈતન્ય રસ છલકે છે ઝલકે છે એવી પ્રત્યક્ષ યોગ હોય તો અંદરથી આત્મા ઉછળી જાય, ઉછાળો થાય. એના માટે ટાઢો ભગ થઈને કેમ પીડ્યો છે, ઠંડો કેમ છે, એને ઉપેક્ષા રાખે છે. ઉત્સાહ આવતો નથી, નિરુત્સાહ પણ બેસે છે. એ દર્શન તીવ્ર કરનારા પરિણામ બેઠો છે, શાંત બેઠો છે, દર્શન તીવ્ર થાય છે. ઠીક, હલતો નથી. ઘણા તો શું કરે છે, સાંભળતી વખતે આંખો નીચે બેસી જાય, સત્સંગ વિના તો ધ્યાન તરંગરૂપ છે. આવું કે ના, સત્સંગના કાળમાં ધ્યાનનો કાળ નથી. એ પ્રકારે શ્રવણ શ્રવણ તો ચાતક પક્ષી હોય, ટકટકી લગાવીને શ્રવણ કરે. અપૂર્વ અપૂર્વ ભાવો નીકળે છે તો પોતાને પણ અપૂર્વ અપૂર્વ પરિણામ દર્શાવવા લાગે, આત્મા ઉછળવા લાગે. એટલી મહિમા આવે કે આત્મા અંદરથી ઉછળવા લાગે. એના બદલે શાંત રહી જાય છે, ઉપેક્ષા વૃત્તિને પ્રદર્શિત કરે છે. અને દર્શન વૃત્તિના કારણ છે, એક સ્વચ્છંદનો પ્રકાર છે. શાંત રહેવો તે સ્વચ્છંદનો પ્રકાર છે. જુઓ કેવી ભૂલ થાય, આવી રીતે સ્વચ્છંદ જાણે અજાણે કેવી રીતે સ્વચ્છંદ થાય ને દર્શનો વધી જાય એ જેમને ખબર રહેતી નથી. થોડીક ચર્ચા કરવાનું કારણ નથી, બીજા બધા મુદ્દામાં એક વિસ્તાર થઈ ગયો. સત્પુરુષ નો અવર્ત વાત કરે ત્યારે કઈ ન બોલે, અને એને જરા પૂછડી તો ભાઈ થોડુંક અપમાન કરે સાધારણ તો દંથ છૂટે નહીં. જિંદગીમાં જયારે જોવે ત્યારે યાદ આવે ને આમ હોય તો ત્યારે આવી રીતે આડકતરી રીતે આવી રીતે નવો માર્યો હતો આપણને મેનો માર્યો. ઠીક છે, દંખ લઈ જાય ને કહે છે કે શ્રવણ કરતી વખતે કેવી રીતે શ્રવણ કરવું અત્યંત મહિમાપૂર્વક, અત્યંત જિજ્ઞાસા લઈને બે પ્રકારના એક સાથે પરિણામ મળે છે. બોલવામાં લખવામાં ભલે ક્રમ પડે છે, આનુષંગિક પરિણામ અત્યંત જિજ્ઞાસા અને અત્યંત મહિમાના પરિણામ એક સાથે મળે છે. એ પ્રકારે સત્સંગ કરવું જોઈએ. કેમ કે જ્ઞાનીની વાણી એના સ્વરૂપને એના ભગવાનને દર્શન કરાવવા માટે છે. અન્ય મતમાં આવી બધી પદ્ધતિ ગોઠવી છે, ખાસ કરીને વૈષ્ણવ મતમાં. ભગવાનના મંદિરનો દરવાજો અમુક ટાઈમ જ ખોલે, ગમે ત્યારે દર્શન કરવાનું પડે આપણે જાય. તેનો ચોક્કસ ટાઈમ જ હોય, સમય સમયના દર્શન હોય. ત્યારે સવારના મંગળાના દર્શન, બપોરે પ્રાણ ભોગના દર્શન, પછી સયનના દર્શન, પ્રાણના દર્શન, દરવાજો ખુલ્યા પછી પડદો પાછો આગળ હોય. એ પડદો ક્યારે ખુલશે એના માટે બધી ભીડ જામેલી રહી ધક્કા મૂકી થાય. છોડો બોલે ત્યારે બધા એક સાથે જય જયકાર કરે, અરે ભગવાન ક્યાં ભગવાન પ્રકારે સત્શ્રવણ કરવા યોગ્ય છે અથવા શ્રવણ કાળમાં તે વાણી શ્રવણ કાળમાં તે વાણી મુમુક્ષુના અંતરંગને સ્પર્શી લે છે. જે પાત્ર છે એવા મુમુક્ષુના અંતરંગને સ્પર્શે છે, અંદરથી હલાવે છે, એના હૃદય સુધી પહોંચે છે. ત્યારે એને સત્શ્રવણ યથાર્થ પ્રકારે થાય છે અને એકદમ દર્શક હોવાનો ભાગ ઘટે છે. સત્શ્રવણ કરવાની કાર્ય પદ્ધતિ છે. સત્પુરુષ પ્રત્યે વિનય ભક્તિમાં ન્યૂનતા 724માં વાત શકાય છે. ભક્તિ કરે છે, વિરોધ નથી કરતો, વિરાધના નથી કરતો, ભક્તિ કરે છે પણ ન્યૂનપણે કરે છે. જેટલી જેટલા પ્રમાણમાં આવવી જોઈએ એટલા પ્રમાણમાં નથી આવતું. સર્વાત્મ બુદ્ધિ એ પરમેશ્વર બુદ્ધિ એ નથી આવતી. એ જે ન્યૂનતા છે એને લઈને પણ દર્શન પૂરો છે એ વધે છે. જેટલી ભક્તિ છે એટલું ઠીક રહે છે પણ જેટલો અભાવ છે એટલો પાછો નુકસાન ચાલુ રહે છે. એવા પ્રકારને મટાડવા માટે સત્પુરુષની અંતરંગ દશાને ઓળખીને પરમ દૈન્યત્વમાં 254માં પત્ર છે મારા વિશે પરમ દૈન્યત્વ અને પરમ વિનયશીલતાથી રહેવું અને પોતાની અત્યંત લઘુતા અને હીનતાનું પોતાને માન રહેવું બંને પ્રોક્ષક્ય. સત્પુરુષ પ્રત્યે પરમ વિનય જરા પણ ઓછો નહીં અને પોતાની અત્યંત લઘુતા અને નમ્રતા અને હીનતામાં રહેવું તો દર્શન ભાગ થઈ જાય છે, સ્વચ્છંદ થવાનો અવકાશ રહેતો નથી. સત્પુરુષના ચારિત્ર દોષ પ્રત્યે લક્ષ રહેવું અને તેની મુખ્યતા થઈ જવી તે સ્વચ્છંદ સત્પુરુષ કે સર્વજ્ઞ વિતરાગ જીનેન્દ્ર નથી દશા છે. સાધક હોવાની લીધે પૂર્ણ શુદ્ધિ નથી પણ અપૂર્ણ શુદ્ધિ છે. દર્શનનો વ્યતીત થયો છે પણ ચારિત્રનો વર્તે છે અને ગુણસ્થાન અનુસાર ચારિત્રમોના પરિણામ પણ હોય છે. પાંચમા ગુણસ્થાન સુધી તો અશુભ પરિણામ પણ હોય છે, છઠ્ઠા ગુણસ્થાનમાં પછી અશુભ પરિણામ નથી થતા. ચોથા અને પાંચમા ગુણસ્થાનમાં અશુભ પરિણામ અને અશુભ પ્રવૃત્તિ પણ હોય છે. ધર્માત્મા હોવા છતાં અને મુખ્યપણે શુભ ભાવ અને શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તા હોવા છતાં અશુભ પરિણામ અને અશુભ પ્રવૃત્તિ પણ હોય છે. બંને ચારિત્ર દોષ છે, શુભ અને અશુભ બંને. પણ શુભને લોકો એ રીતે અનાદર નથી ગણતા પણ અશુભનો તો અનાદર સર્વ સામાન્ય મનુષ્યો કરે છે. હવે શું કરવું? જે સ્થિતિ અનિવાર્ય છે એ તો અનિવાર્ય છે, જે ગુણસ્થાને જે દોષ છે એ તો દોષ છે. એવું નથી કે કોઈ ચોથા ગુણસ્થાને ત્યાગી થઈ જાય એટલે એને અશુભનો દોષ નથી લાગતો, એમ નથી કહેતો. ત્યાં તો એક જ ચોકડીનો અભાવ થયો છે, બાકી બધા પરિણામનો આશરો છે. ત્યાં ત્રણેય ચોકડીના પરિણામનો આશરો છે, પ્રત્યક્ષના મરણી અપ્રત્યક્ષના મરણી અને શુદ્ધ.
એક જ વાત છે પણ એક જ પ્રસંગમાં
ક્યાં તો સ્વચ્છંદ થઈને દર્શનોની વૃદ્ધિ થાય તો ઝેર નીકળ્યું, જો અંતરંગ સ્વરૂપ થી પુરુષાર્થ પોતાનો વૃદ્ધિ થાય તો સમ્યક દર્શન ની સરળતા છે. અમૃત કઈ ગયા માંથી એક જ જગ્યાએ થી અમૃત ને ઝેર કેવી રીતે નીકળે છે, ઊંધો પડે તો ઝેર ખાય છે, સવળો પડે તો અમૃત પીએ છે. સંપુરુષની લોક ભય, સમાજ ભય, અપકીર્તિ ભય અથવા અપમાન ભયની ઉપેક્ષા થવી અથવા વિમુખતા થવી તે દર્શન ગુરુને વૃદ્ધિ થવાના કારણ છે. લોક ભય અથવા સમાજ ભય, લોકો આમ કહે છે, સમાજ આપણો આમ કહે છે, તમે ત્યાં જવાની કેમ, તમે આપણો સંપ્રદાય છોડીને ત્યાં જવા મીને, ઉપાશ્રય છોડીને ત્યાં જવા મીને, પ્રણામ કરીને ત્યાં જવા, લોક ભય અને સમાજ ભયમાં આવી જાય છે, અથવા આપણે આ સમાજમાં આબરૂ ગણી છે ઓછી થઈ જશે, અથવા આપણા સગા વાળાને ખોટું લાગી જશે, એવા લખાયા હોય મોટા એવા સમાજની અંદર એમને નહીં ગમે, એના કરતા આપણે કઈ કઈ નથી કરવું. અથવા ત્યાં જઈએ છો તો આપણે લોકો અપમાન કરે છે, આપણે તો ત્યાં જવા રાજી છીએ પણ ત્યાં બીજા આપણો અપમાન કરે છે, ઠીક. અથવા આપણું માન સન્માન જળવાતું નથી, જે પ્રમાણમાં જળવાતું હોય, આપણું પણ એક સ્ટેટસ છે, કોઈ આપણે કઈ ફૂટપાથ ઉપર ઉભા રહેલા માણસો નથી, કેટલા પ્રકાર ભજે છે તેને. અને ત્યારે સંતુષ્ટિ વિમુખ રહે છે અથવા અપેક્ષા કરે છે તે દર્શન ગુરુને વૃદ્ધિ કરનારા જીવના પછંદના પરિણામ છે. મહાદોષ છે આ, પછંદ કે મહાદોષ છે, પછંદ એ જીવને આંધળો કરી નાખે છે, વિવેક શૂન્ય કરી નાખે છે, કે જ્યાં સુધી સ્વચ્છંદ સ્વચ્છંદ રૂપે અંધત્વ છે ત્યાં સુધી જીવનું કલ્યાણ થવાનો કોઈ અવસર નથી. સમાજને ગૌણ કરીને ઠીક સમાજ સમાજના ઘરે મારે મારો આત્મકલ્યાણ કરવું છે એમાં વચ્ચે સમાજ આવે એ વાત ચાલે. સમાજને ગૌણ કરીને, માન અપમાનને પણ ગૌણ કરીને, સત્સરાગમને પરમ હિતનું કારણ જાણીને તેની ઉપાસના કરવી. કોઈ માન આપે તો પણ ઠીક, ન આપે તો ઠીક, અપમાન કરે તો પણ ભલે કરે. મારે સત્સમાગમથી સદગુરુ સાથે સંબંધ છે, માન અપમાન કરવા વાળા સાથે મારે કઈ લેવા દેવા નથી, એના પરિણામે ની પાસે માન આપે તો જોઈતું નથી અને અપમાન આપે તો અણગમો કરેલો નથી. પણ અપમાન કરે ત્યારે અણગમો થઈ આવે છે. એ એમ સૂચવે છે, અપમાનનો અણગમો એમ સૂચવે છે કે માન અતિ પ્રિય છે. વાઇબ્રેશન ઉત્પન્ન થયા કાનના પડદા સુધી અથડા અને પાછા ગયા,
પ્રગટ સત્વનું મૂલ્યાંકન છે
મૂલ્યાંકન કેટલું કર્યું છે એના ઉપર સવાલ છે. આમ તો ભક્તિ કરે, ભગવાન કરે, સ્તુતિ કરે, પણ મૂલ્યાંકન કેટલું કર્યું છે એવી સમજપૂર્વક આદર કરવો. એમને માદર કરવો નહીં, પણ એવી સમજપૂર્વક આદર કરવાથી જીવના દર્શનોના પરિણામ છે. મિથ્યાત્વ ગળવા લાગે છે, નહીંતર મિથ્યાત્વ ગળતો નથી અને પ્રથમ સંકેત આવતો નથી, પછી બીજા કે ત્રીજા સંકેતની વાતો નહીં હોય છે. આ તો પહેલા સંકેતમાં જ બાધક કારણ છે. પોતાની કલ્પના અનુસાર અથવા સત્પુરુષની પણ પોતાને અનુસાર પોતાના જેવી કલ્પના કરીને તેના વસણને તોડવું, ઉલ્લંઘન કરવું. શું થાય છે?